એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડી નજર કરવાના છીએ જે આપણને, મને લાગે છે કે, આપણી જાત વિશે, આપણા સારા ખરાબ વર્તન વિશે ખરેખર ફરી વિચારવા મજબૂર કરે છે.
હા, પુસ્તક છે રોબર્ટ રાઇટનું ધ મોરલ એનિમલ, એટલે કે નૈતિક પશુ.
બરાબર, નૈતિક પશુ. અને આ નામ જ ઘણું કહી જાય છે, નહીં?
ખરેખર આ પુસ્તક એક મોટો સવાલ ઉઠાવે છે. આપણે માણસો જોને આટલા દયાળુ અને સહકારી પણ હોઈ શકીએ છીએ, અને સાથે સાથે ઘણીવાર આટલા સ્વાર્થી અને સ્પર્ધાત્મક પણ, આવું કેમ?
હા, આ દ્વંદ્વ, શું આપણે મૂળભૂત રીતે સારા છીએ કે પછી ખરાબ?
અને રાઇટનો જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે. એમનું કહેવું છે કે આ બધું જે છે ને, એનું કારણ ખાલી આપણી સંસ્કૃતિ કે ઉછેરમાં જ નથી શોધવાનું.
ઓહ, તો પછી ક્યાં?
પણ લાખો વર્ષોના ઉત્ક્રાંતિના ઇતિહાસમાં, આપણા જનીનોમાં છુપાયેલું છે.
ઓકે, એટલે આ સમજ આજે પણ એટલી જ મહત્વની છે એમ, કારણ કે તે આપણા સંબંધોથી લઈને આખા સમાજ સુધીની દરેક બાબત પર એક નવી જ લાઇટ પાડે છે.
બિલકુલ, તે આપણને જાણે અરીસો બતાવે છે એ સમજવા માટે કે આપણે જેને નૈતિકતા કહીએ છીએ તેની પાછળ પણ કદાચ કોઈ ઊંડો ઉત્ક્રાંતિજન્ય હેતુ છુપાયેલો હોઈ શકે.
તો ચાલો આ વિચારો રજૂ કરનાર લેખક રોબર્ટ રાઇટ વિશે થોડું જાણી લઈએ. કોણ છે આ વ્યક્તિ? એમની પૃષ્ઠભૂમિ શું છે?
રોબર્ટ રાઇટ એ એક જાણીતા અમેરિકન પત્રકાર અને લેખક છે. હવે એમની ખાસ વાત એ છે કે તેઓ પોતે કઈ જીવવિજ્ઞાની કે મનોવિજ્ઞાની નથી.
ઓહ, એમ?
હા, પણ એમની આવડત એ છે કે તેઓ વિજ્ઞાન, ઇતિહાસ, ધર્મ અને દર્શન આવા જટિલ વિષયોના વિચારોને ભેગા કરીને સામાન્ય વાચકો માટે ખૂબ જ સરળ અને, સાચું કહું તો, રસપ્રદ રીતે રજૂ કરી શકે છે.
એટલે જુદા જુદા ક્ષેત્રો વચ્ચે પુલ બાંધવાનું કામ કરે છે એમ કહી શકાય.
બરાબર, એ જ સંશ્લેષણ એમની ખરી ખૂબી છે. અને આ પુસ્તકમાં એમણે એક સરસ યુક્તિ કરી છે.
શું? પત્રકાર છે એટલે એ પણ ફાયદો છે કે તેઓ વૈજ્ઞાનિક દાવાઓની મર્યાદાઓ વિશે પણ પ્રમાણિક રહે છે, એટલે એમનું લખાણ વધુ વિશ્વસનીય બને છે. એમના બીજા પુસ્તકો પણ જાણીતા છે ને, નોન ઝીરો અને ધ એવોલ્યુશન ઓફ ગોડ.
હા, એ પણ ખૂબ ચર્ચાયા છે.
ઓકે, તો હવે આવીએ પુસ્તકના મુખ્ય સૂર પર. એનો કેન્દ્રીય વિચાર શું છે? મૂળ તર્ક શું છે?
તો મૂળ વાત એમ છે કે આપણી મોટાભાગની વર્તણૂકો આપણી ઊંડી લાગણીઓ, જેમ કે પ્રેમ, ઈર્ષ્યા, દયા, ગુસ્સો અને આપણી નૈતિક માન્યતાઓ, આ બધું કંઈ ઉપરથી નથી ટપક્યું કે માત્ર સમાજે આપણને શીખવાડ્યું એવું નથી.
તો પછી
આ બધું લાખો વર્ષોની કુદરતી પસંદગી, એટલે કે નેચરલ સિલેક્શનની પ્રક્રિયા દ્વારા ઘડાયું છે.
કુદરતી પસંદગી?
હા,
એટલે પેલું સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ વાળું.
હા,
જે લક્ષણો ટકી રહેવામાં અને વંશવેલો આગળ વધારવામાં મદદરૂપ થયા તે પેઢી દર પેઢી ઉતરતા ગયા.
હા, બરાબર. અને રાઇટ અહીં દલીલ કરે છે કે આ પસંદગીનો મુખ્ય માપદંડ શું હતો ખબર છે?
શું?
જનીનોનું સફળતાપૂર્વક આગલી પેઢીમાં પ્રસારણ. એમનું કહેવું છે કે આપણું મન સત્ય શોધવા કે પછી સાર્વત્રિક સુખ પ્રાપ્ત કરવા માટે નથી બન્યું.
હે, તો શેના માટે બન્યું છે?
મુખ્યત્વે આપણા જનીનોને ફેલાવવામાં મદદ કરવા માટે. હવે આ વિચાર જ કદાચ ઘણાને હચમચાવી શકે છે.
બાપરે, એટલે કે આપણી ઉમદા લાગતી નૈતિક લાગણીઓ પણ આજ જનીનોની રમતનો જ એક ભાગ છે?
રાઇટના મતે મોટા ભાગે હા. જેમ કે પરોપકાર, ન્યાયની ભાવના, શરમ, અપરાધ ભાવ, આ બધું પણ એવી રીતે વિકસ્યું છે કે તે આખરે કદાચ પરોક્ષ રીતે જનીનોના સ્વાર્થને જ પોષે.
એટલે પુસ્તક આપણને આપણા નૈતિક પશુ સ્વભાવને સમજવા આમંત્રણ આપે છે.
બરાબર, આપણા અંદરના એ પશુને જે નૈતિકતાનો દેખાવ પણ ધારણ કરી શકે છે.
ચાલો થોડો ઊંડા ઉતરીએ. પુસ્તકનો એક મોટો ભાગ સેક્સ, રોમાન્સ અને પ્રેમ વિશે છે. આ ક્ષેત્રમાં ઉત્ક્રાંતિ કેવી રીતે કામ કરે છે એ વિશે શું કહે છે રાઇટ?
હા, આ બહુ રસપ્રદ ભાગ છે. અહીં મુખ્ય સિદ્ધાંત છે લૈંગિક પસંદગી, સેક્સ્યુઅલ સિલેક્શન, અને બીજો એક મહત્વનો ખ્યાલ છે રોબર્ટ ટ્રેવર્સનો પેરેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ થિયરી.
પેરેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે સંતાનમાં રોકાણ?
હા, સરળ શબ્દોમાં કહીએ તો સ્ત્રી અને પુરુષ સંતાન પ્રાપ્તિ અને ઉછેરમાં અલગ અલગ પ્રકારનું રોકાણ કરે છે. હવે જૈવિક રીતે જોઈએ તો સ્ત્રીઓ ગર્ભાવસ્થા, સ્તનપાન વગેરે દ્વારા ઘણું વધારે રોકાણ કરે છે. પુરુષોનું જૈવિક રોકાણ સરખામણીમાં ઘણું ઓછું છે.
અને આ રોકાણના તફાવતની અસર શું થાય છે?
એની સીધી અસર સાથી પસંદગીની એમની વ્યૂહરચના પર પડે છે. કારણ કે સ્ત્રીઓનું રોકાણ વધુ છે તો તેઓ સાથી પસંદ કરવામાં વધુ ચોકસાઈ રાખે છે, વધુ પસંદગીયુક્ત ચૂઝી બને છે.
કેવા સાથીની પસંદગી કરે?
તેઓ એવા પુરુષને પસંદ કરે જે સંસાધનો પૂરા પાડી શકે, સુરક્ષા આપી શકે અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે.
અને પુરુષો?
પુરુષોનું જૈવિક રોકાણ ઓછું હોવાથી એમની ઉત્ક્રાંતિજન્ય વૃત્તિ વધુ સંખ્યામાં સાથીઓ મેળવવા તરફ હોઈ શકે છે, જેથી જનીનો ફેલાવવાની શક્યતા વધે. આ થોડું જનરલાઇઝેશન છે, પણ મૂળ તર્ક આ છે.
ઓકે,
અહીંથી જ કદાચ પેલી ઈર્ષ્યાના પ્રકારમાં પણ તફાવત આવે છે, જેની વાત આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ વાતે વધુ ઈર્ષ્યા અનુભવે છે.
બરાબર,
એ જ મુદ્દો. આ સિદ્ધાંત એક રસપ્રદ આગાહી કરે છે અને ઘણીવાર સંશોધનોમાં સાચી પડતી જોવા મળે છે. પુરુષો જાતીય બેવફાઈ, સેક્સ્યુઅલ ઇન્ફિડિલિટીથી વધુ વિચલિત થાય છે.
કેમ?
કારણ કે એનાથી પિતૃત્વની અનિશ્ચિતતા ઊભી થાય છે. એમને અર્ધજાગ્રત ડર હોય છે કે ક્યાંક તેઓ બીજાના સંતાન પાછળ પોતાનું રોકાણ તો નથી કરી રહ્યા ને.
અને સ્ત્રીઓ?
સ્ત્રીઓ ભાવનાત્મક બેવફાઈથી વધુ દુઃખી થાય છે, કારણ કે એ એમના માટે સંસાધનો, સમય અને પ્રતિબદ્ધતા છીનવાઈ જવાનો સંકેત આપે છે, જે સંતાનના ઉછેર માટે ખૂબ જરૂરી છે.
વાહ, આ તો ખરેખર એક આહા ક્ષણ જેવું છે. ઈર્ષ્યા જેવી જટિલ લાગણી પાછળ પણ આવું ઉત્ક્રાંતિનું ગણિત હોઈ શકે
છે ને? અને રોમેન્ટિક પ્રેમ?
હા, એનું શું? શું એ પણ કોઈ ઉત્ક્રાંતિનું સાધન છે? ખાલી કવિઓની કલ્પના નથી.
રાઈટ. કહે છે કે રોમેન્ટિક પ્રેમ જેવી તીવ્ર ભાવના પણ કદાચ એટલા માટે વિકસી કે તે સ્ત્રી પુરુષને ઓછામાં ઓછું સંતાન ઉછેરના નાજુક વર્ષો દરમિયાન સાથે જોડી રાખે, જેથી તેઓ બાળકોના ઉછેરમાં જરૂરી સહકાર આપી શકે.
ડાર્વિનના ઉદાહરણની વાત કરી હતી તમે?
હા, રાઈટ. બતાવે છે કે ડાર્વિને પોતે પણ પત્નીની પસંદગી કેટલી સાવચેતીથી ગુણદોષની લાંબી યાદી બનાવીને કરી હતી, એ પણ આ સિદ્ધાંતોના પ્રકાશમાં જોઈ શકાય.
અને પણ મદદ કરીએ છીએ ઘણીવાર તો એવા લોકોને જે આપણા સગા પણ નથી, તો આ પરોપકાર અને સહકાર પાછળ શું કારણ હોઈ શકે?
હા, આ પણ એક મોટો પ્રશ્ન છે. અહીં મુખ્યત્વે બે સિદ્ધાંતો કામ કરે છે. એક છે સંબંધી પસંદગી, એટલે કે કિન સિલેક્શન,
એટલે કુટુંબીજનોને મદદ કરવી.
બરાબર. આપણે શા માટે આપણા ભાઈ બહેન, મા બાપ, સંતાનોને મદદ કરવા આટલા તત્પર હોઈએ છીએ? કારણ સરળ છે. તેઓ આપણા જેવા જ જનીનો ધરાવે છે, એટલે એમને મદદ કરવી એ પરોક્ષ રીતે આપણા પોતાના જનીનોને જ મદદ કરવા બરાબર છે.
આ તો ગળે ઉતરે એવી વાત છે. પણ જે આપણા સગા નથી, અજાણ્યા છે, મિત્રો છે, પડોશીઓ છે, એમને મદદ કરવાનું શું?
હા, એના માટે રોબર્ટ ટ્રેવર્સે બીજો સિદ્ધાંત આપ્યો, પારસ્પરિક પરોપકાર, એટલે કે રેસિપ્રોકલ ઓલ્ટ્રુઇઝમ.
પારસ્પરિક પરોપકાર એટલે એક હાથ દે એક હાથ લે જેવું.
બરાબર. તું આજે મારી મદદ કર, હું કાલે તારી મદદ કરીશ. આપણે કોઈને આજે મદદ કરીએ છીએ એ અપેક્ષા સાથે કે ભવિષ્યમાં જ્યારે આપણને જરૂર પડશે ત્યારે તે વ્યક્તિ અથવા સમાજનો કોઈ અન્ય સભ્ય આપણને મદદ કરશે. આ એક પ્રકારનો અલિખિત સામાજિક કરાર છે.
પણ આ સિસ્ટમ ચાલે કેવી રીતે? કોઈ છેતરપિંડીને કરે, મદદ લઈને પછી ભાગી ન જાય, એની શું ખાતરી?
અરે, અહીં જ તો આપણી લાગણીઓ કામમાં આવે છે. જુઓ, કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ આપણને યાદ અપાવે છે કે કોણે આપણી મદદ કરી હતી, જેથી આપણે ભવિષ્યમાં એનો બદલો વાળી શકીએ.
અને અપરાધભાવ,
ગિલ્ટ, અપરાધભાવ આપણને છેતરપિંડી કરતા રોકે છે. આપણને ખબર છે કે જો આપણે કોઈની મદદ લઈને બદલો ન વાળ્યો અને પકડાઈ ગયા તો આપણી પ્રતિષ્ઠાને નુકસાન થશે અને ભવિષ્યમાં કોઈ આપણી પર ભરોસો નહીં કરે, મદદ નહીં કરે.
સહાનુભૂતિ પણ આમાં ભાગ ભજવે?
ચોક્કસ. સહાનુભૂતિ આપણને બીજાની જરૂરિયાત સમજવામાં અને મદદ કરવા પ્રેરે છે. અને ન્યાયી ગુસ્સો,
righteous anger,
એ આપણને એવા લોકો સામે પગલાં લેવા પ્રેરે છે જેઓ આ સામાજિક કરારના નિયમો તોડે છે, જેઓ છેતરપિંડી કરે છે.
એટલે આ બધી ભાવનાઓ આ પારસ્પરિકતાની સિસ્ટમને, આ સહકારને જાળવી રાખવા માટેના સાધનો છે એમને.
બિલકુલ. આપણા રોજબરોજના સામાજિક વ્યવહારો, મિત્રતા, પડોશી સંબંધો, આ બધામાં ક્યાંક ને ક્યાંક આ સિદ્ધાંતોની ઝલક આપણને જોવા મળે છે.
સહકારની સાથે સાથે આપણે સ્પર્ધાની પણ વાત કરી હતી, ખાસ કરીને સામાજિક દરજ્જા એટલે કે સ્ટેટસ માટેની સ્પર્ધા. એના વિશે પુસ્તક શું કહે છે? શું એ પણ આપણામાં ઊંડે ઉતરેલું છે?
હા, રાઈટ. દલીલ કરે છે કે સ્ટેટસ માટેની આ દોડ, આ સ્પર્ધા, એના મૂળ ખૂબ ઊંડા છે. આપણા પૂર્વજોના જમાનામાં વિચારો, જેનો દરજ્જો ઊંચો હોય, જે જૂથનો નેતા હોય કે શક્તિશાળી હોય,
હા, એને વધુ સારા સંસાધનો મળે, સારો ખોરાક, રહેલાની સારી જગ્યા.
બરાબર. અને એટલું જ નહીં, એને સારા સાથી મળવાની શક્યતા પણ વધુ રહેતી. એટલે ઊંચો દરજ્જો મેળવવાની અને તેને જાળવી રાખવાની વૃત્તિ આપણા મનોવિજ્ઞાનમાં ઊંડે સુધી ઉતરી ગઈ છે. આજે પણ આપણે જોઈએ છે ને, લોકો પૈસા, પદ, પ્રતિષ્ઠા પાછળ કેટલા દોડે છે.
અને આત્મસન્માન એટલે કે સેલ્ફ એસ્ટીમ, એનું આમાં શું સ્થાન છે?
રાઈટ. આત્મસન્માનને એક સોશિયોમીટર તરીકે જુએ છે, જાણે આપણો આંતરિક સામાજિક થર્મોમીટર.
સોશિયોમીટર એટલે
એ સતત માપતું રહે છે કે બીજા લોકો આપણને કેટલું મહત્વ આપે છે, સમાજમાં આપણું સ્થાન કેટલું સુરક્ષિત છે. જ્યારે આપણને લાગે કે લોકો આપણને સ્વીકારે છે, આપણી કદર કરે છે, ત્યારે આપણું આત્મસન્માન વધે છે.
અને જ્યારે તિરસ્કાર મળે કે અવગણના થાય,
ત્યારે આપણું આત્મસન્માન ઘટે છે. આ આપણને સામાજિક રીતે સ્વીકાર્ય વર્તન કરવા માટે, બીજાઓ સાથે હળીમળીને રહેવા માટે પ્રેરે છે, જેથી આપણું સ્ટેટસ જળવાઈ રહે.
પુસ્તકમાં છેતરપિંડી, ડિસેપ્શન અને આત્મછેતરપિંડી, સેલ્ફ ડિસેપ્શનની પણ વાત છે. શું એ પણ આ સ્ટેટસની રમતનો જ ભાગ છે?
ચોક્કસપણે. ક્યારેક બીજાને છેતરવાથી ટૂંકા ગાળાનો ફાયદો થઈ શકે છે, સ્ટેટસ વધારવામાં મદદ મળી શકે છે. પણ રાઈટ અને ટ્રિવર્સ એક એનાથી પણ વધુ શક્તિશાળી વસ્તુની વાત કરે છે, આત્મછેતરપિંડી.
પોતાની જાતને જ છેતરવી? પણ એ કેવી રીતે ફાયદાકારક હોઈ શકે? એ તો વિચિત્ર લાગે છે.
વિચારો, જો આપણે આપણી જાતને જ મનાવી લઈએ કે આપણા સ્વાર્થી કાર્યો પાછળ કોઈ ઉમદા હેતુ રહેલો છે, કે આપણે જે કરી રહ્યા છીએ તે ખરેખર તો બીજાના ભલા માટે જ છે,
તો
આપણે તે કાર્યો વધુ આત્મવિશ્વાસથી અને ઓછા અપરાધભાવ સાથે કરી શકીએ છીએ. આપણે બીજાઓને પણ વધુ સારી રીતે, વધુ ખાતરીપૂર્વક મનાવી શકીએ છીએ કે આપણે તો બહુ સારા અને નિસ્વાર્થ છીએ.
ઓહ,
રાઈટ. એક સરસ ઉપમા આપે છે. આપણું સભાન મન, કોન્શિયસ માઇન્ડ, ઘણીવાર આપણા અર્ધજાગૃત મનના, જે મુખ્યત્વે જનીનોના પ્રસાર માટે કામ કરે છે, પ્રેસ સેક્રેટરી જેવું કામ કરે છે.
પ્રેસ સેક્રેટરી એટલે કે પ્રવક્તા.
હા, એ આપણા કાર્યો માટે સારા સારા તર્ક, વાજબી કારણો અને બહાનાઓ રજૂ કરે છે, જેથી આપણે દુનિયા સામે અને આપણી પોતાની નજરમાં પણ સારા દેખાઈ શકીએ, ભલે ને આપણા મૂળ હેતુઓ સ્વાર્થી હોય.
વાહ, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. આપણે બધા કદાચ અજાણતા જ આપણા આંતરિક પ્રેસ સેક્રેટરીનો ઉપયોગ કરતા હોઈશું નહીં?
ઘણું કરીને.
અને આ બધી ચર્ચા પછી આપણે પુસ્તકના સૌથી મહત્વના અને કદાચ સૌથી વિવાદાસ્પદ ભાગ તરફ આવી રહ્યા છીએ, નૈતિકતાના મૂળ. શું આપણી નૈતિકતા આપણું સારું ખરાબ પારખવાનું તંત્ર એ પણ ઉત્ક્રાંતિની જ એક પેદાશ છે?
હા, અને આ સવાલ જ ઘણાને અસ્વસ્થ કરી શકે છે, કારણ કે આપણે માનીએ છીએ કે નૈતિકતા તો કંઈક ઉચ્ચ, કંઈક દૈવી કે તાત્વિક વસ્તુ છે.
બરાબર. તો શું એ પણ જનીનોના સ્વાર્થ માટે જ કામ કરે છે?
રાઇટ્સની દલીલ એ જ દિશામાં જાય છે. તેઓ કહે છે કે આપણી નૈતિક ભાવનાઓ, આપણી સદગુણની ભાવના, એ કોઈ સાર્વત્રિક ઉદ્દેશ્ય, સત્ય, ઓબ્જેક્ટિવ ટ્રુથ તરફ દોરી જતી હોય એવું જરૂરી નથી.
તો પછી એ શું છે?
એ પણ સામાજિક રમતમાં ટકી રહેવા અને સફળ થવા માટે વિકસેલા સાધનો છે, અનુકૂલન છે. આપણે નૈતિક સિદ્ધાંતોનો ઉપયોગ ઘણીવાર ખૂબ લૌચિક અને સંદર્ભ આધારિત રીતે કરીએ છીએ.
એટલે કે
જે વર્તન આપણા અને આપણા જૂથના હિતમાં હોય તેને આપણે ઘણીવાર નૈતિક ગણાવી દઈએ છીએ, અને જે આપણા હિતની વિરુદ્ધ હોય તેને અનૈતિક.
આ તો થોડું અસ્વસ્થ કરનારું છે. એનો મતલબ કે નૈતિક ગુસ્સો જે આપણને આવે છે એ પણ હંમેશા શુદ્ધ નથી હોતો.
ઘણીવાર નહીં. રાઈટ. સૂચવે છે કે નૈતિક આક્રોશ ઘણીવાર પ્રતિસ્પર્ધીઓને નીચા દેખાડવાનું, પોતાની પ્રતિષ્ઠા વધારવાનું અને પોતાના જૂથને મજબૂત કરવાનું એક સાધન બની જાય છે. આપણે ઘણીવાર બીજા જૂથના નાના નાના દોષો માટે પણ બહુ ઉગ્ર બની જઈએ છીએ, જ્યારે પોતાના જૂથના મોટા દોષોને સહેલાઈથી નજરઅંદાજ કરી દઈએ છીએ. આ ડબલ સ્ટાન્ડર્ડ છે.
પણ જો આપણી બધી વર્તણૂક અને નૈતિકતા પાછળ આવા જૈવિક ઉત્ક્રાંતિજન્ય કારણો હોય, તો પછી શું આપણે માત્ર જનીનોના ગુલામ છીએ? શું આપણી પાસે કોઈ સ્વતંત્ર ઈચ્છાશક્તિ, કોઈ પસંદગી નથી?
હા, આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, અને અહીં રોબર્ટ રાઇટ પોતે ખૂબ જ સ્પષ્ટપણે નેચરલિસ્ટિક ફેલસી સામે ચેતવણી આપે છે.
નેચરલિસ્ટિક ફેલસી એ શું છે?
એ એક તાર્કિક ભૂલ છે, એવું માની લેવું કે જે કુદરતી છે, જે પ્રકૃતિમાંથી આવે છે, તે હંમેશા યોગ્ય અથવા સારું જ છે.
ઓકે, એટલે કે કોઈ વર્તન ઉત્ક્રાંતિની દેન છે એનો અર્થ એ નથી કે આપણે તેને નૈતિક રીતે સ્વીકારી જ લેવું જોઈએ.
બિલકુલ નહીં. વિજ્ઞાન, જેમ કે ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન, આપણને સમજાવી શકે છે કે કોઈ વર્તણૂક શા માટે અસ્તિત્વમાં આવી, તેના ઉત્ક્રાંતિ મૂળ શું છે, એ ઇઝ શું છે એની વાત કરે છે. પણ તે વર્તન નૈતિક રીતે યોગ્ય છે કે નહીં તે ઓટ શું હોવું જોઈએનો પ્રશ્ન છે, અને તેનો નિર્ણય આપણે આપણી સભાનતા, આપણા મૂલ્યો અને આપણા તર્કથી કરવાનો છે. જેમ રાઇટ કહે છે, અને આ વાત મને બહુ ગમે છે, કુદરતી હોવું એ કંઈક યોગ્ય નથી બનાવતું. પ્રકૃતિને સમજવાથી આપણને તેની સામે લડવાનું નક્કી કરવામાં મદદ મળે છે.
વાહ, એટલે સમજણ આપણને ગુલામ નથી બનાવતી પણ કદાચ મુક્ત કરે છે.
બરાબર. આપણી અંદર સ્વાર્થી વૃત્તિઓ હોઈ શકે છે, સ્પર્ધાત્મક વૃત્તિઓ હોઈ શકે છે, પણ તે જાણીને, તેને સમજીને આપણે સભાનપણે વધુ પરોપકારી, વધુ સહકારી, વધુ ન્યાયી બનવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. આપણી જૈવિક મર્યાદાઓને સમજવી એ જ કદાચ નૈતિક પ્રગતિ માટેનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.
ખરેખર આ પુસ્તક આપણી ઘણી ઊંડી માન્યતાઓને પડકારે છે અને વિચારવા મજબૂર કરે છે. જો આપણે આટલી ચર્ચા પછી મુખ્ય સંદેશાઓ કે તારણો કાઢવા હોય તો કયા કહી શકાય ટૂંકમાં?
ચોક્કસ. પહેલું અને સૌથી મૂળભૂત, જનીન કેન્દ્રિત દૃષ્ટિકોણ. આપણે જે કંઈ કરીએ છીએ, આપણી લાગણીઓ, આપણા વિચારો, આપણી વર્તણૂકો, તેની પાછળ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા જનીનોને આગલી પેઢીમાં પહોંચાડવારો ઉત્ક્રાંતિજન્ય હેતુ રહેલો છે.
બીજું
આત્મછેતરપિંડની શક્તિ અને સર્વવ્યાપકતા. આપણે માનીએ છીએ તેના કરતાં ઘણા ઓછા તર્કસંગત છીએ. આપણું સભાન મન ઘણીવાર આપણા અર્ધજાગૃત હેતુઓ માટે પેલા પ્રેસ સેક્રેટરીની જેમ વકીલાત કરતું હોય છે, સારા બહાના શોધતું હોય છે.
સાચી વાત. ત્રીજું શું?
ત્રીજું, નૈતિકતા એક સામાજિક રણનીતિ તરીકે. આપણી નૈતિક લાગણીઓ અને સિદ્ધાંતો કોઈ નિરપેક્ષ સત્ય નથી, પણ સામાજિક સહકાર અને સ્પર્ધાની જટિલ રમતમાં ટકી રહેવા અને સફળ થવા માટેના સાધનો છે, જેનો ઉપયોગ આપણે ઘણીવાર લવચિક રીતે કરીએ છીએ.
અને ચોથું, જે હમણાં જ આપણે ચર્ચા કરી.
હા, ચોથું અને કદાચ આશાનો સંદેશ આપતો, સમજૂતી સમર્થન નથી, નેચરલિસ્ટિક ફેલસી. કોઈ વર્તણૂકના ઉત્ક્રાંતિ મૂળ જાણવાથી તે આપોઆપ યોગ્ય કે સ્વીકાર્ય નથી બની જતી. વિજ્ઞાન આપણને સમજ આપે છે, નૈતિક માર્ગદર્શન નહીં. એ નિર્ણય આપણો છે.
બરાબર. આ સમજ આપણને આપણી પશુ વૃત્તિઓથી ઉપર ઉઠવાની, વધુ સારા નૈતિક બનવાની તક આપે છે.
અને આ સમજનો મને લાગે છે કે વાસ્તવિક જીવનમાં ઘણો ઉપયોગ થઈ શકે છે.
જેમ કે ક્યાં ઉપયોગી થઈ શકે આ બધું?
દાખલા તરીકે, આપણા વ્યક્તિગત સંબંધોમાં સ્ત્રી પુરુષ વચ્ચે જે ગેરસમજણો થાય છે, જે સંઘર્ષો થાય છે, એમાંના કેટલાક પાછળ કદાચ પેલી પેરેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ કે ઈર્ષ્યાના અલગ અલગ કારણો જેવી ઉત્ક્રાંતિજન્ય બાબતો હોઈ શકે છે. આ સમજવાથી કદાચ આપણે એકબીજા પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખી શકીએ.
હા, ચોક્કસ. અને આત્મજાગૃતિ માટે પણ આ ખૂબ ઉપયોગી છે, નહીં? જ્યારે આપણને કોઈ વ્યક્તિ કે ઘટના પર તીવ્ર નૈતિક ગુસ્સો આવે, ત્યારે એક ક્ષણ થોભીને આપણી જાતને પૂછી શકીએ, શું આ ખરેખર કોઈ ઉચ્ચ સિદ્ધાંતની વાત છે, કે પછી મારી પોતાની પ્રતિષ્ઠા, મારો અહંકાર કે મારા જૂથનો સ્વાર્થમાં ભળેલો છે?
બરાબર. આત્મછેતરપિંડીને ઓળખવી એ કદાચ વધુ પ્રામાણિક અને સારા નિર્ણયો લેવા તરફનું પહેલું પગલું છે.
કાર્યસ્થળે, ઓફિસમાં પણ આ સમજ કામ લાગે ખરી.
કેમ નહીં? ઓફિસનું રાજકારણ, ટીમવર્ક, ગપસપ, સ્પર્ધા, વંશવેલો, હાયરકી, આ બધાને જો તમે સ્ટેટસ, પારસ્પરિકતા અને જૂથવાદના ઉત્ક્રાંતિજન્ય દૃષ્ટિકોણથી જુઓ તો કદાચ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકાય અને તેને વધુ અસરકારક રીતે સંભાળી પણ શકાય.
સરસ. તો અંતે આટલી ઊંડી અને રસપ્રદ ચર્ચા પછી તમારા માટે વ્યક્તિગત રીતે આ પુસ્તકમાંથી સૌથી મોટો ટેકઅવે શું રહ્યો? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ અથવા વિચારતા કરી ગઈ?
મારા માટે કદાચ સૌથી પ્રભાવશાળી વિચાર એ છે કે આપણી લાગણીઓ, જે આપણને આટલી વાસ્તવિક, આટલી તીવ્ર, આટલી આપણી પોતાની લાગે છે, તે પણ ખરેખર તો ઉત્ક્રાંતિની લાંબી અંધ પ્રક્રિયાનું પરિણામ છે. અને એટલે જેમ રાઇટ કહે છે, આપણી લાગણીઓ હંમેશા શાણા સલાહકાર નથી હોતી, તેમના ઉત્ક્રાંતિ મૂળને સમજવાથી તેમનું મૂલ્યાંકન કરવામાં મદદ મળે છે. આ સમજ આપણને આપણી લાગણીઓના ગુલામ બનવાને બદલે થોડા અંતરેથી તેના પર સવાલ ઉઠાવવા અને તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવા માટે શક્તિ આપે છે. એ મને બહુ મહત્વનું લાગ્યું.
બહુ સરસ. અને મારા, જો હું કહું તો સૌથી વધુ ગમેલી અને આશાસ્પદ વાત એ પેલી નેચ્યુરલિસ્ટિક ફેલેસીની છે કે સમજૂતી એ સમર્થન નથી. એ જાણવું કે આપણી અંદર કદાચ સ્વાર્થી પશુ વૃત્તિઓ રહેલી છે એ શરૂઆતમાં કદાચ થોડું નિરાશાજનક લાગે, પણ ખરેખર તો એ મુક્તિદાયક છે. કેમ? કારણ કે જો આપણે આપણી પ્રોગ્રામિંગને સમજી શકીએ, તેની મર્યાદાઓને જાણી શકીએ, તો જ આપણે તેને ઓળંગી જવાનો, તેને બદલવાનો સભાન પ્રયાસ કરી શકીએ છીએ. એ આપણને નૈતિક જવાબદારીમાંથી મુક્ત નથી કરતું, પણ ઉલટાનું વધુ સારી, વધુ સભાન નૈતિક પસંદગીઓ કરવા માટે સશક્ત બનાવે છે. આપણે માત્ર પશુ નથી, આપણે નૈતિક પશુ છે, અને એ નૈતિક ભાગ પર કામ કરવાની, તેને વધુ સારો બનાવવાની જવાબદારી અને તક બંને આપણી પાસે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.